तारीख 1/1/1989 पूज्य गुरुदेव श्रीना वचनामृत बोल नंबर 60 અને 61 ઉપર પૂજ્ય ભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 57
પાછળથી સાથે બેઠેલી હતી, બીજાને સમજાવતી હતી. કેમકે ચીનના વડાપ્રધાન છે, ચાઇનીઝ ભાષામાં વાત કરે, એમાં કઈ એક અક્ષરે સમજાય નહીં રાજીવ ગાંધીને. રાજીવ ગાંધી અંગ્રેજીમાં બોલે તો પેલા સમજે નહીં. વચ્ચે બે ભાષા સમજનાર હોય એમ કે આમ ક્યાં છે, આ બોલે તો કે આમ અને ક્યાં છે, અને ત્યારે એને સમજાય. બાકી એટલું મુખાકૃતિ પર વ્યક્ત થતા ચિહ્ન ભાવોથી એટલું સમજી શકે કે આ આપણા પ્રત્યે સદભાવ રાખે છે, આપણા પ્રત્યે કોઈ વિરોધી વૃત્તિથી નથી વાત કરતા, એટલું મુખભાવ ઉપરથી સમજી શકે કે આપણને અનુકૂળ થવા ઈચ્છે છે અને એવા પ્રકારની કોઈ વાત કરે છે. જુદા જુદા પ્રકારની છે એનો મુખ્ય મુદ્દો સમજાયો છે કે મોક્ષ માર્ગમાં મોક્ષ પ્રત્યે સમયે સમયે અનન્ય ભાવે મોક્ષ પ્રત્યે ગતિ કરનાર જેના પરિણામ છે એને જ્ઞાની અથવા સમય દ્રષ્ટિ કહેવામાં આવે છે. એની દ્રષ્ટિ એટલે એને પોતાના પરિણામમાં આધારભૂત તત્વ, પોતાનું અખંડ સુખ, અનંત સામર્થ્ય, અનંત સુખ, અનંત જ્ઞાનાદી શક્તિઓ જેમાં રહેલી છે એવો જે સ્વભાવ છે એનો આધારભૂત તત્વ છે પરિણામની અંદર. અજ્ઞાની એનાથી અજાણ છે, પોતાનું સ્વરૂપ એવું છે એને ખબર પણ નથી. અનાદિથી કોઈ પણ કારણ વગર, પહેલા શું કારણ, પણ પહેલું કોઈ પર્યાય નથી. અનાદિથી જેમ સોનું અને માટી ખાણમાં સાથે જ પડેલા છે, કોઈ ભેળવા નથી, એમ અનાદિથી જીવનું પરિણમન પોતાના સ્વરૂપને નહીં જાણતો હોવાથી, ઓળખતો નહીં હોવાથી, જે જ્ઞાનમાં અનેક પદાર્થો પ્રતિબિંબિત થાય છે એનો આધાર લઈને એ પરિણમે છે. એનો આધારભૂત તત્વ પરસાદ છે જેને અહીંયા નિમિત્ત કહેવામાં આવ્યું છે. એટલી સીધી સાદી વાત છે બંનેના પરિણામના વિષયમાં. નિમિત્ત એવી વસ્તુ નથી, નિમિત્ત એવી વસ્તુ જ નથી એમ નથી. નિમિત્ત વસ્તુ છે ખરી, જો નિમિત્તને માનતા નથી એવું કોઈ કહે તો આ ગુરુદેવ શ્રીના પોતાના વચનો છે. નિમિત્ત એવી વસ્તુ નથી એમ નથી, એ તો જેને શાસ્ત્રોનું અધ્યયન છે એને આ વાત ન સમજાય બને નહીં કે નિમિત્ત એવી વસ્તુ નથી એટલે કે જીવ પર પદાર્થનું લક્ષ કરતો નથી, આશ્રય કરતો નથી, આધાર લેતો નથી, એમને એમ પોતાના સ્વભાવે કરીને વિકાર ભાવે દુઃખ ભાવે પરિણમે છે એવું કઈ નથી. જે પર પદાર્થનો એ આશ્રય કરે છે જીવને દુઃખ ને અનેક પ્રકારના વિભાવના પરિણામ એમાંથી ઉત્પન્ન થાય છે. એટલે નિમિત્ત એવી વસ્તુ નથી એમ નથી એટલે કે જીવે કોઈને લક્ષમાં લીધા વિના, બીજા પદાર્થને લક્ષમાં લીધા વિના રાગ કર્યો છે કે દ્વેષ કર્યો છે કે મોહ કર્યો છે એમ નથી. સામે કોઈ ને કોઈ પર પદાર્થ છે અને એ તો જગતમાં અનાદિથી છે, દ્રવ્યો હોવાથી જે રાગ અથવા દ્વેષ વિભાવના વિષયભૂત પદાર્થો છે જેને નિમિત્ત કહે છે એ તો અનાદિથી એ પણ છે. જેમ પોતે અનાદિથી છે એમ સંયોગ રૂપ પર દ્રવ્ય પણ અનાદિથી છે. ભગવાનને કેવળ જ્ઞાન થાય તે પહેલા એમણે સર્વસ્વનો પરિત્યાગ કરીને બધી દીક્ષાંત કરી હતી. પણ એ સર્વસંઘ પરિત્યાગ કર્યો એનો અર્થ એમ નથી કે એમની નજીકમાં કોઈ નિમિત્તો નહોતા. શરીર હતું, પૂર્વકર્મ નો ઉદય હતો, મનીદશામાં પણ બહાર જંગલમાં ગયા તો ત્યાં પણ નિમિત્ત હતો, અનેક પ્રકારના જંગલી પ્રાણીઓનું નિમિત્ત હતું, જે ભયનું નિમિત્ત કહેવાય છે, કાળ તડકો પડે પ્રતિકૂળતાનું નિમિત્ત કહેવાય છે, વરસાદ વગેરે થાય, કોઈ આશ્રય ન હોય, આહારની વ્યવસ્થા ન હોય, પ્રતિકૂળતાનું નિમિત્ત જગતમાં ગણાય છે. પોતે આશ્રય નહોતા કરતા, એ કેવળ જ્ઞાનમાં જ્ઞેય તરીકે આખું જગત નિમિત્ત છે, લોકાલોકના પદાર્થનું નિમિત્ત છે, જ્ઞાનમાં જ્ઞેય નિમિત્ત કહેવાય છે. પણ એ નિમિત્તનો આશ્રય કરે, આધાર લીએ ત્યારે એને નિમિત્ત બનાવીને એમ કહેવામાં આવે છે, અને ત્યારે જીવને વિભાવ ભાવ ઉત્પન્ન થાય છે. જાણવા માત્ર જે નિમિત્ત નૈમિત્તિક સંબંધ, એ કોઈ વિભાવનું કે દુઃખનું કારણ નથી. પણ જાણવા ઉપરાંત વિશેષ ભાવ કરે, એટલે કે ઠીક અઠીક પણ કરે, રાગ દ્વેષ કરે, ઇષ્ટ અનિષ્ટ પણ કરે, લાભ નુકસાન માને કે જાણે, ત્યારે એને વિભાવનું નિમિત્ત કહેવામાં આવે છે. જાણે ત્યારે એને જ્ઞાનમાં જ્ઞેયરૂપ નિમિત્ત કહેવામાં આવે છે, પણ જ્ઞાનમાં જ્ઞેય નિમિત્ત થાય ત્યાં સુધી વિભાવનું કારણ નથી. ત્યાંથી આગળ વધે પછી વિભાવ કહેવામાં આવે છે. ઠીક ઠીક પણ માને ને એ પહેલા વિભાવ નથી કહેવાતો. પણ જ્ઞાનમાં જ્ઞેયરૂપ નિમિત્ત નૈમિત્તિક સંબંધ અનાદિ અનંત છે સર્વકાળે. એ જ રીતે જે સંસારી જીવો છે એ પર પદાર્થનો આશ્રય કરે છે, ત્યારે એને આશ્રયમાં નિમિત્તભૂત પદાર્થો હોય છે, એવું પણ અનાદિ અનંત કાળ પર્યંત જગતની અંદર એ સંબંધ એ પ્રકાર હંમેશા બન્યો રહે છે. કેમ કે જગતમાં નથી ક્યારે જીવનો અભાવ થવાનો, નથી ક્યારે કોઈ સંયોગનો અથવા પૂતગોળનો અભાવ થવાનો, કોઈનો અભાવ નથી થવાનો. એટલે સંયોગ છે માટે વિભાવ થાય એવો નિયમ નથી, જ્ઞાનમાં જણાય માટે વિભાવ થાય એવો પણ નિયમ નથી. એવો નિયમ હોય તો કેવળ જ્ઞાનીને સૌથી વધારે વિભાવ થાય, પણ જાણવું તે વિભાવનું કારણ નથી. વિભાવ તો જીવ પોતાના સ્વભાવને ભૂલે છે, અને પરદ્રવ્યની વિશે એ ભૂલવાને કારણે કલ્પના કરે છે ઇષ્ટ અનિષ્ટપણાની. મૂળમાં પોતાના સ્વભાવને ભૂલે છે, તે સ્વ તરફની ભૂલ છે, અને પર પદાર્થને જાણતા અથવા પર પદાર્થ જણાતા પર પદાર્થમાં ઠીક ઠીકપણાની કલ્પના કરે છે, જે કરે છે એની બીજી ભૂલ છે. ત્યારે ભૂલની અંદર નિમિત્તભૂત વસ્તુ પર પદાર્થને કહેવામાં આવે છે. એવા પ્રકારે નિમિત્ત વસ્તુ જ નથી, નિમિત્ત એવું કઈ છે જ નહીં. જેમ એમને વિભાવ એટલો એટલો કર્યા કરે છે સ્વભાવે કરીને, એવી કોઈ વસ્તુ સ્થિતિ નથી, એમ નથી. નિમિત્ત વસ્તુ છે ખરી, સ્થાપે છે અહીંયા નિમિત્તના સ્થાનમાં નિમિત્ત વસ્તુ છે ખરી, કર્મના ઉદય જીવને છે ખરો, કર્મના ઉદયમાં તન્મય થવું, પર સંયોગમાં તન્મય થવું કે પોતાના જ્ઞાનાનંદ સ્વભાવમાં તન્મય થવું, એના માટે જીવ સ્વતંત્ર છે, એના માટે એને કોઈ નિમિત્તની પરાધીનતા નથી. નિમિત્તને પરિથાર્થપણે સ્વીકારનારા એમ સ્વીકારે છે કે નિમિત્તની આ જીવને પરાધીનતા છે. જેમ કે શાસ્ત્રમાં છે ને, કોઈ એમ કહે કે કર્મના ઉદયની પરાધીનતા છે, શું કરીએ કર્મનો ઉદય એવો છે, તો કોઈ એમ કહે કે સંયોગોની પરાધીનતા છે, સંયોગો પ્રમાણે ચાલવું પડે છે, બીજો રસ્તો નથી. એ સિદ્ધાંત અપસિદ્ધાંત છે, આત્માનો અહિત કરનારો સિદ્ધાંત છે. જીવને પરિણામમાં પોતાની સ્વતંત્રતા છે, આત્મામાં પ્રભુત્વ નામની શક્તિ હોવાને લીધે તે પોતાના સ્વરૂપમાં સ્વસ્વરૂપ ભાવે, અવિકાર ભાવે, સુખ ભાવે, પરિણામમાં સ્વતંત્ર છે અને પરાધીન થવા માટે પણ પોતે સ્વતંત્ર છે. પરને અનુસરવા અને પરનો આશ્રય કરવા માટે પણ પોતે સ્વતંત્ર છે. પોતે સ્વતંત્રપણે પરનો પરને આધીન પણ સ્વીકારે છે, કોઈ પર પદાર્થ એને પરાધીન કરતો નથી. સ્વતંત્રપણે પોતે પરાધીન થાય છે. જેમ વ્યસની જીવ છે, વ્યસન જેને વર્ગ્યું છે, સ્વેચ્છાએ પરાધીન છે કે જે ચીજનું વ્યસન છે એને એને પરાધીન કર્યા છે, કર્યો છે. જો એમ હોય તો એ ચીજ તો જગતમાં છે પણ બધાને, ઘણા બધાને કરી દે પરાધીન. માટે ખરેખર કોઈ કેફી પદાર્થ કોઈને પરાધીન કરતું નથી. સ્વતંત્રપણે જીવ પરાધીન થવા માટે એની નજીક જાય છે અને ત્યારે એને નિમિત્ત કહેવામાં આવે છે. એમ ચોખ્ખી વાત છે. પણ જીવને સવળી નીતિ નથી, પોતાના મને પણ સ્વીકાર કરવો એવી નીતિ હોવી જોઈએ એવી પણ નથી. એટલે દોષ પોતે કરે છે અને નિમિત્ત ઉપર આરોપ કરે છે કે મને તો આના કારણે, નિમિત્તના કારણે દોષ થાય છે. મારે તો દોષ નથી કરવો પણ નિમિત્તના કારણે મને દોષ થાય છે. આ વ્યવહારિક રીતે પણ અનીતિ છે. ખરેખર નીતિના પ્રકરણમાં એ અનીતિમાં જાય છે. નિમિત્ત વસ્તુ છે ખરી. જો નિમિત્ત કોઈ ચીજ ન હોય તો બંધ અને મોક્ષ એવી બે અવસ્થા હોય શકે નહીં. જેમ કે બંધ અને મોક્ષ એ બંને વિષયમાં જીવ જેનાથી બંધાય છે એને નિમિત્ત કહેવામાં આવે છે, જેનાથી છૂટે છે એને પણ નિમિત્ત કહેવામાં આવે છે. તો બંધ મોક્ષના પ્રકરણમાં નિમિત્ત વચ્ચે ન આવે, નિમિત્તનું પ્રકરણ વચ્ચે ન આવે, નિમિત્તનો વિષય વચ્ચે ન આવે એવું કદી ન બને. અને બંધ મોક્ષને કોઈ ન સ્વીકારે તો પછી કોઈ તત્વજ્ઞાનની ચર્ચા કરવાનો પ્રશ્ન રહેતો નથી. પ્રયોજનભૂત વિષય તો એ છે કે બંધનો નાશ કરવો અને મોક્ષની પ્રાપ્તિ કરવી, એ પ્રયોજન છે. અને એ પ્રયોજનને વળગીને જો વિચાર કરવો હોય તો નિમિત્તનું પ્રકરણ વચ્ચે આવ્યા વિના રહેતું નથી. નિમિત્તનું પ્રકરણ વચ્ચે આવ્યું એનો અર્થ કે વ્યવહારના કથનો વચ્ચે આવ્યા વિના. પોતે અને બીજા આત્માઓ સંસારમાં પરિભ્રમણ કરે છે, એને વિભાવની અંદર બીજા પદાર્થો આશ્રયભૂત થાય છે જેને અહીંયા નિમિત્ત કહે છે. જ્ઞાન કરવા માટે એની પરિચર્ચા શાસ્ત્રમાં આવ્યા વિના રહે નહીં. આ પ્રકરણમાં એ વાત ઉભી થયા વિના રહે નહીં. કોઈ એમ કે છોડો એ વાત નિમિત્ત નહીં. આપણે ક્યાં નિમિત્તનું કામ છે? જે ગામ જવું નહીં એનું નામ લેવું નહીં. ભાઈ ગામ જવું નહીં પણ તું એ ગામ જ જા છે એનું શું કરવું છે? તું નિમિત્તને અનુસરી રહ્યો છો, એ ગામમાં તારી ગતિ થઈ રહી છે, એ ગામ પ્રત્યે એનું શું? એને જાણ્યા વિના ત્યાંથી ગતિ પણ ફરશે. એટલે એ સિદ્ધાંત લીધો છે. આ જરા સિદ્ધાંતિક વાત લીધી છે કે જો નિમિત્ત કોઈ ચીજ ન હોય તો, એટલે કે આ જીવ પર પદાર્થને નિમિત્તના સ્થાને રાખીને વિભાવ કરતો ન હોય તો બંધ અને મોક્ષની કોઈ વ્યવસ્થાની વાત રહેતી નથી. તો કોઈ બંધ મોક્ષની વાત કરવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. પણ એમ છે નહીં, પ્રત્યક્ષપણે દેખાય છે કે આ જીવ અનેક પદાર્થોના ને લક્ષમાં રાખીને રાગાદી પરિણામ કરે છે. માટે સામે કોઈ એ નિમિત્ત નિમિત્તરૂપ ચીજ જ નથી એમ નથી. અને એમ ન હોય તો પછી બંધ મોક્ષની કોઈ વ્યવસ્થા કે અવસ્થાના પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. બંધ મોક્ષી ને નિમિત્ત સાથે સદભાવ અને અભાવ નો સંબંધ છે. બંધ માં સદભાવ નો સંબંધ છે અને મોક્ષ માં અભાવ નો સંબંધ છે. અભિનંદન દેવા કોઈ સારું થયું, તમે જેલ માંથી છૂટીને બહાર આવ્યા, ઘરે આવ્યા. પણ બીજો માણસ જે ઘરે બેઠો છે, જે જેલમાં ગયો જ નથી, બે પોતાના ઘરમાં છે, અભિનંદન ને પાત્ર છે અને બીજાને એવું અભિનંદન દેવા જ આવતો રહે એનું માન નથી પણ અપમાન છે. બરાબર છે. જેલ માંથી તો છૂટો એને એમ કહેવાય કે તમને જેલ માંથી છૂટ્યા ના અભિનંદન, એનું અપમાન થાય છે. એટલે બંનેને સંબંધ ગણવામાં આવે છે. સંયોગ સંબંધ અને વિયોગ સંબંધ, સંબંધની અપેક્ષાને સંબંધ કહે છે. તો જ્યારે જીવ બંધાય છે સંસારમાં, ત્યારે કોઈને કોઈ પર પદાર્થ પ્રત્યે રાગ દ્વેષ કરીને બંધાય છે. રાગ દ્વેષ કર્યા વિના બંધાતો નથી. રાગ દ્વેષનો વિષયભૂત કોઈ પદાર્થ નથી એમ પણ નથી, અવશ્ય છે. અથવા જગતમાં પોતા સિવાય બીજા અનેક પદાર્થો ત્રણેય કાળે હોય છે. કોઈ ને કોઈ પદાર્થને આ જીવ વિષયભૂત બનાવીને, નિમિત્ત બનાવીને રાગ દ્વેષ કરે છે. આ મને ઠીક છે, એના પ્રત્યે રાગ કરે છે, અભિલેષા કરે છે. એવું નથી. જો પદાર્થ છે માટે રાગ દ્વેષ રહે તો કોઈ કેવળ જ્ઞાની વિતરાગી ન થાય ને ન હોય. પણ કેવળ જ્ઞાની વિતરાગી અત્યારે પણ થાય છે મહાવીર ક્ષેત્રાદિમાં, અને અનંતા સિદ્ધાર્થમાં અત્યારે પણ અને અરિહંતો પણ વિતરાગી છે. મહાવીરમાં અરિહંતો છે, વિતરાગી છે. તો પરપદાર્થ રહેવા છતાં ને હોવા છતાં એમને વિષય નથી બનાવતા, માટે એમને રાગ નથી થતો. તમે આવા બીજાને રહીએ છીએ, પણ બીજા પહેલા આપી જેને અભાવ રાગ દ્વેષ અત્યારે નથી થતો, એ પહેલા બીજા જેવા જ હતા. કોઈ પહેલેથી વિતરાગી નથી, અનાદિથી વિતરાગી નથી. જૈન મતમાં કોઈ અનાદિથી ઈશ્વર નથી. બરાબર છે. મનુષ્ય છે એ પોતાની ઈશ્વરીય શક્તિઓનો વિકાસ કરીને, ઐશ્વર્યને પ્રાપ્ત કરતા એને ઈશ્વર કહેવામાં આવે છે, ભગવાન કહેવામાં આવે છે. હિન્દુસ્તાનમાં પૈસા વાળા કેટલા થઈ શકે? બરાબર છે. 90-95% ગરીબ પ્રજા ગણવામાં આવે છે. તો પછી આપણે એનો પ્રયત્ન કરીએ છીએ? નથી કરતા. એ 5-10 જણામાં રહેવાનો પ્રયત્ન આપણે કરીએ છીએ, બીજું કોઈ કરે છે? આપણે છોડી નથી દેતા કે જયારે 90% માણસો નિષ્ફળ જઈને ગરીબી ભોગવે છે અને શ્રીમંત થવામાં સફળતા નથી મેળવતા, છોડો આપણે, એવું કઈ કરે છે? અથવા બધા જ માણસો જો શ્રીમંત થવાનો પ્રયત્ન કરશે અને જો બધા શ્રીમંત થઈ જશે તો પછી ઘરે વાસણ ઉટકવા, કામ કરવાને, કપડાં ધોવાને, સંઘારે કાઢવા કોણ આવશે? એવું કોઈ વિચાર કરે છે? દરેક પોતાનો જ વિચાર કરે છે કે મને સુખ જોઈએ અને મારે દુઃખ ન જોઈએ. પછી એકને પણ મળતું હોય તો એ અશક્ય નથી અને શક્ય છે. માટે એકને પણ જો મળતું હોય તો મારે લેવું છે. કોઈને ન મળતું હોય, અશક્ય હોય તો જુદી વાત, પણ શક્ય છે. અને જ્યારે આપણા જેવા મનુષ્ય એની પ્રાપ્તિ કરી શકે છે તો પછી આપણે શા માટે ન કરી શકીએ? આ નિશાળની અંદર બહુ કડક પરિણામ આપે છે. ત્યારે એમ કહેવાય કે 5% કે 2% આ ચાર્ટર્ડ એકાઉન્ટ એક મોટી પરીક્ષા હોય છે ઊંચી ડિગ્રીની, એમાં એમાં 1.5%, 2%, 1.5%, 3%, 1% પરિણામ આવે છે. તો પાસ થવા વાળાને શું કહેવામાં આવે છે કે જે પાસ થાય છે એ પણ બાર બાર સાગ રોટલી ખાય છે અને એક પુસ્તકો વાંચે છે. આ પાસ થનાર નામ કે તું પણ દાળ ભાત શાક રોટલી ખાઈ ને એ જ પુસ્તકો વાંચે છે. એ પાસ થયો તું ના પાસ થયો કારણ તું તો પાસે રહે શું કહેવાય છે. એમ જે વિતરાગો થયા એ આપણા જેવા સંસારીઓ હતા ને એમાંથી વિતરાગ થયા છે, બીજું કોઈ કારણ નથી વિતરાગ થવાનું. એ જ જેવો વિતરાગ થયા છે આપણે શા માટે વિતરાગ આપણે જરૂરી વિતરાગ થશે. ઓછા થાય છે એની કિંમત પણ ઓછી નથી, ઓછા થાય છે એની કિંમત સૌથી વધારે છે. ઓછા પાસ થાય છે એની કિંમત સૌથી વધારે છે, ઓછા શ્રીમંત હોય છે એની કિંમત સૌથી વધારે છે. કરોડોની પ્રજામાં ગાંધીજી નેતા હતા અને કરોડો એને અનુસરનારા હતા, કિંમત કોને વધારે? નેતા નહીં કે જે અનુસરે એની. એટલે કિંમત સંખ્યા ઓછી છે તો કિંમત સૌથી વધારે છે. અને જેને પોતાને સુખી થવું છે એને બીજી સંખ્યાનો રસ શા માટે? આવું કામ કરનારા બહુ ઓછી સંખ્યાવાળા હોય, બહુ ઓછી સંખ્યાવાળા આવે. કરવા નહીં કરવા સાથે પોતાને કોની સાથે તમે સિદ્ધાંત કયો કે જો નિમિત્ત કોઈ ચીજ ન હોય તો બંધ અને મોક્ષ એવી બે અવસ્થા હોય શકે ને? માટે જગતની અંદર નિમિત્ત નૈમિતિક સંબંધ કેવા કેવા પ્રકારના છે અને આ જીવને દુઃખી થવાનું કારણ શું છે? સમજી લેવું જોઈએ. રોગ કાઢવા માટે દવા કરવી હોય અને જે ચીજ ખાવાથી રોગ થતો હોય એ જાણ્યા વિના એકલી દવા ખાય અને રોગ થાય એ પણ ખાય, ઉધરસ નો રોગ છે. અને આ રોગ મટવા માટે આ દવા છે. પણ એ એમ ન જાણે કે તેલી પદાર્થો, શીમ, ટોપરું કે એવા તળેલા પદાર્થો ન લેવા જોઈએ કે જેથી આ દવા બરાબર કામ કરે. દવા ખાય ને ઓલું ખાય કે નહીં મટે? દવા ખાઈ કઈ ગુણ ન કરે? જો બીજા પદાર્થો અવગુણ કરે છે તો આ કઈ ગુણ ન કરે કે નહીં કરે? શું આ વિચારવા જેવો વિષય છે કે કોઈ એમ કે હું આમ પણ કરું છું ને આમ પણ કરું છું. સંસારની વ્યવસ્થા રાખવા માટે સાવધાની પણ રાખું છું, મારા જે કામકાજ છે એની સાવધાની પણ રાખું છું અને આત્માને શુદ્ધિ કરવા માટે પણ બરાબર વિચારવો જોઈએ, સમજવો જોઈએ. નિમિત્ત છે એમ જાણવું, આ ગુરુદેવના શબ્દો છે જેમના વિશે અન્ય વિરોધ કરનારા હોય એવો એક વાતાવરણ ઉભું કરેલું કે કાંજી સ્વામીને અથવા સ્વામગઢ વાળા નિમિત્તને માનતા નથી. આ નિમિત્ત માટે કેટલું સ્પષ્ટ કથન આવે છે કે નિમિત્ત છે, નિમિત્ત વસ્તુ છે ખરી, નિમિત્ત છે એમ જાણવું, નિમિત્ત ન હોય તો બંધ મોક્ષની અવસ્થાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. નિમિત્ત છે એમ જાણવું અને નિમિત્તને કારણ બનાવીને આશયભૂત વિષય બનાવીને બંધની અવસ્થા થાય છે તેમ પણ જાણવું અને તે બધો વિષય વ્યવહાર નહીં નો છે. તે વ્યવહાર નહીં છે એટલે બધો વિષય વ્યવહાર નહીં નો છે. એ બધી વાત વ્યવહાર માં આવશે. નિમિત્ત છે એમ જાણવું, બંધની અવસ્થા થાય છે તેમ જાણવું, એમ શું કરવાનું? કોઈ નિશ્ચયની વાત સાંભળીને નિશ્ચયાભાસી જીવ એમ વિચારે છે કે હું તો મુક્ત છું અનાદિથી અને બંધની અવસ્થા મને થતી નથી, એને એમ કહે છે કે નહીં. બંધની અવસ્થા થાય છે એમ જાણવું ભલે એ શ્રદ્ધાનો વિષય નથી, ભલે આચરણ કરવા યોગ્ય વિષય નથી, પણ જ્ઞાનમાં એને જાણે નહીં સમજે નહીં તો એનો ત્યાગ અથવા ધ્યેયપણું પણ કેવી રીતે કરે? જેમ ઉપાધિપણું પણ જાણ્યા પછી થાય છે એમ ધ્યેયપણું પણ જાણ્યા પછી થાય છે. ધ્યેય અને ઉપાધિ જાણ્યા વિના થઈ શકતો નથી. માટે બંધની અવસ્થા થાય છે તેમ પણ જાણવું અને તે બધું જાણવું વ્યવહારના વિષયમાં જાય છે. વ્યવહારને જાણતા અધૂરી અવસ્થાનો ખ્યાલ રહે છે. પર્યાયમાં જે કોઈ બંધરૂપ અવસ્થા છે એમાં કેટલો બંધ છે અથવા વિકાસ થયો તો કેટલો અધૂરો વિકાસ છે એ બધો પણ વ્યવહારમાં જાય છે. એટલે એમ કહે છે કે વ્યવહારને જાણતા અધૂરી અવસ્થાનો ખ્યાલ રહે છે. વ્યવહારને જાણતા કઈ વ્યવહારનો આશ્રય આવી જાય છે એમ નથી. ખરેખર તો પર્યાય માત્ર વ્યવહારની નો વિષય છે. અધૂરી વિકસિત હોય કે કેટલી બંધરૂપ હોય અથવા અલ્પ શુદ્ધ હોય કે પૂરી અશુદ્ધ હોય, અલ્પ અશુદ્ધ હોય કે પૂરી અશુદ્ધ હોય, એ પર્યાય માત્ર વ્યવહારની નો વિષયમાં જાય છે. એવું નથી કે વ્યવહારને જાણતા કઈ વ્યવહારનો આશ્રય આવી જાય છે. કેટલાક તો એ રીતે ડરે છે કે વ્યવહારને જાણતા અથવા પરપદાર્થને જાણતા પરનો આશ્રય થઈ જશે તો માટે પરને ન જાણો એમ નથી. રાગને જાણતા રાગનો આશ્રય થઈ જશે તો એમ નથી. જાણવું તે દોષનું કારણ નથી, ચાહે સ્વપદાર્થ નો હો ચાહે પરપદાર્થ નો. જો પરપદાર્થ નું જાણવું દોષનું કારણ હોય તો આત્માનો સ્વપર પ્રકાશક સ્વભાવ હોવાને લીધે ક્યારે કોઈ જીવને દોષ છૂટે નહીં, દોષ મટે નહીં. માટે પરપદાર્થ નું જાણવું તે દોષનું કારણ નથી, પણ પરપદાર્થ નો આશ્રય કરવો અને આધાર લેવો તે દોષનું કારણ છે. આમ સ્પષ્ટ છે. વ્યવહારને જાણતા કઈ વ્યવહારનો આશ્રય આવી જાય છે એમ નથી. નિશ્ચયની નો વિષય જે અખંડ નાયક વસ્તુ છે તેનો આશ્રય કરવાથી મુનિઓ મુક્તિને પ્રાપ્ત કરે છે. જાણવું અને આશ્રય શું કરવો એ વ્યવહારના વિષયમાં જાય છે. જાણવું અને આશ્રય કરવો તે નિશ્ચયની ના વિષયમાં જાય છે. જાણવું તો બંને માં સામાન્ય છે, નહીં જાણવું એ એક વાતમાં નથી આવતું. જાણવું બંને માર્ય છે. નિશ્ચયનો વિષય જે અખંડ જ્ઞાયક વસ્તુ છે જેને નિજ સ્વરૂપ કહેવામાં આવે છે તેનો આશ્રય કરવાથી મુક્તિ ગુણીભરો મુક્તિને પ્રાપ્ત કરે છે. અને એ નિશ્ચયનો વિષય આશ્રય કરવા યોગ્ય હોવાથી નિશ્ચયના વિષય ઉપર ભજન આવે છે. જે નિશ્ચયના વિષય પર નાયક તત્વનું પ્રતિપાદન કરે છે તે
રૂપારી બુદ્ધિથી પ્રતિપાદન કરતા હોવાને લીધે આ કારણ છે. નિશ્ચયની ના વિષય ઉપર એનું વજન જાય છે. મૂળ સ્વરૂપ, સાચું સ્વરૂપ, અસલ સ્વરૂપ, કાયમી સ્વરૂપ અને દૃઢ સ્વરૂપ કહેવામાં આવે છે, એને નિશ્ચય સ્વરૂપ કહેવામાં આવે છે. એ આશ્રય કરવા યોગ્ય છે. તે રાગદ્વેષ રહીત હોવાથી પોતાનું મૂળ સ્વરૂપ રાગદ્વેષ રહીત હોવાથી અસ્તિથી જ્ઞાન ને આનંદ સહિત હોવાથી તે આશ્રય કરવા યોગ્ય છે, આશ્રય કરવાને લાયક છે. તો એનો વિષય જયારે કોઈ કહે છે, કહેનાર જ્ઞાની અથવા શાસ્ત્રકાર, ત્યારે એના ઉપર વજન આવે છે. વજન એટલા માટે આવે છે કે પોતે એનો આશ્રય કરી રહ્યા છે અને એને ઉપાધિ છે, એટલે ઉપાધિ બુદ્ધિ છે એનું પ્રતિપાદન કરતા હોવાથી નિશ્ચયનું જોર દેખાય છે. કથન તો વ્યવહારના વિષયના પણ આવે છે અને નિશ્ચયના વિષયના કથન જે આવે છે એમાં નિશ્ચયના વિષય ઉપર કહેનારનું જોર દેખાય છે. અને વ્યવહારનો વિષય જાણવા માટે અને ભૂલ ન થાય એવી સાવધાની રાખવા માટે બતાવવામાં આવે છે. ઉપાધિ બુદ્ધિ વ્યાખ્યાન આવે, આ ફરક પડે છે. એટલે લોકોને એવો ભ્રમ થયો કે સોમગ્રહમાં એકલો નિશ્ચય ને માને છે અને વ્યવહાર ને માનતા નથી. કેમ કે નિશ્ચય ઉપર વજન આપ્યું, ગુરુદેવ પ્રવચન કરતા કરતા નિશ્ચય ઉપર વજન આપ્યું. ગુરુદેવ શ્રી એ પણ એમને આ 2000 વર્ષ પહેલા જે કૃષ્ણાચાર્ય શાસ્ત્ર લખ્યું છે એમણે આ ગાથા લખી છે કે નિશ્ચય ને આ સુખની ગુરુ પ્રાપ્તિ કરે નિર્વાણની, જેને મોક્ષ પ્રાપ્ત કરવો હોય એને નિશ્ચય સ્વરૂપ નો આશ્રય કરીને મોક્ષ પામી શકશે. અનંત અમૃતિ વરો એ રીતે મોક્ષ પામ્યા છે. એ વાત ઉપર વજન આપ્યું, એ વાત ઉપર વધારે જોર આપ્યું. બીજા વ્યવહારના વિષયની વાતને ગૌણ કરીને સમજાવી ચલો એવો ભ્રમ થયો કે આ એકાદ નિશ્ચયને સ્થાપે છે અને વ્યવહારને ઉડાડે છે. પણ વ્યવહારને વ્યવહારના સ્થાનમાં સ્થાપવામાં આવે છે, નિશ્ચયને નિશ્ચયના સ્થાનમાં સ્થાપવામાં આવે છે, એને યથાયોગ્ય સ્થાનમાં કહેવામાં આવે છે. પણ એક હે હોવાથી એને ઉડાડે છે એમ સીધે સીધું ગણવામાં આવે તો એ બરાબર નથી. એ છે કે એ કદી પણ ઉપાધિ થઈ શકાય. પણ વાત તો બંને સમજવી પડે અને પછી એ ઉપાધિનો જે રસ્તો છે, સાધન છે, અંગીકાર થાય. વાત બંને સમજાવીના એ ઉપાધિ યથાર્થપણે અંગીકાર કરી શકાતો નથી. નિશ્ચય અને વ્યવહારના વિષયમાં અહીંયા ત્રિકાળી શુદ્ધ સ્વરૂપને નિશ્ચયનો વિષય કર્યો છે. આત્માના પોતાના ગૃહ અખંડ શુદ્ધાત્મ સ્વભાવને નિશ્ચયનો વિષય કર્યો છે. એ સિવાયના બધા દ્રવ્યને ભાવને વ્યવહારનો વિષય કર્યો છે. પ્રવર્તા પ્રવર્તા જે કોઈ શુભ પરિણામ થાય તેને વ્યવહાર માર્ગ કહેવામાં આવે છે. એ નિશ્ચય વ્યવહારમાં એ ભંગ પણ તત્વજ્ઞાનમાં અથવા શાસ્ત્રમાં પ્રસિદ્ધ પણ કહેવાય છે. ત્યાં જે પ્રકરણ હોય તદ અનુસાર ત્યાં સમજવું જોઈએ. એકસઠમું બોલ છે પાત્રતાના વિષયમાં છે. પૂર્ણાંતજ્ઞાન હોય, પાત્રતાના અનેક લક્ષણ છે, એમાંથી આ એક લક્ષણ અહીંયા બતાવ્યું છે. પાત્રતાના લક્ષણનો વિસ્તાર બીજું કાંઈ શોધમાં એના ઉપયોગ કરશિત પ્રવેશમાં પાત્રતાના અનેક લક્ષણ છે વિસ્તાર કર્યો છે. અહીંયા આત્મહિત કરવાની એને ચટપટી લાગે છે, ઉતાવળ થાય છે, શીઘ્ર મારે આત્મહિત કરવું છે, એવા પ્રકારના જેને ભાવો છે તેવા પરિણામોના એ ભાવના લક્ષણરૂપ પરિણામોને પાત્રતા સૂચક પરિણામ કહેવામાં આવે છે. એના પાછળ થોડી યુક્તિથી વાત સમજાવી છે કે પોતાની પાછળ વિકરાળ વાદ ઝપટ ઝપટો મારતો, કાઠિયાવાડી ભાષાની ઝપટો મારતો દોડતો આવતો હોય તો પોતે કેવી દોડ મૂકે ધીમો ધીમો હાલે. ક્યાં અંબર જવાનું છે એમાં કોઈ વાઘ જંગલમાં ફરતો ફરતો ડુંગરા ઉપર દેખાય, ભલે માઇલ બે માઇલ ડુંગર દૂર હોય, અરે એ વાઘ જોઈ જાય કે આ બધું ભાઈ ફરવા નીકળ્યા છે, અને પોતે જોઈ જાય કે આ કોઈ જંગલમાં રહેતો વાઘ આ 2-3 કિલોમીટર કે 2-3 માઇલ દૂર છે, અને એ છલક મારીને પોતાને ભાઈ આવતો હોય તો ધીમે ધીમે ગામમાં પહોંચી જવા છે એમ કોઈ એમ હાલે હાલીને પહોંચી જાય એવી દેખાતું હોય તો હાલશું તો વાંધો નહીં આવે ગામમાં પહોંચી જાય. વાઘમાં શું દેખાણું, મૃત્યુ દેખાણું છે, વાઘમાં શું દેખાણું, મોત દેખાણું. અહીંયા આત્માને મોત નથી દેખાતું એટલે આ દેખાણ કે પાત્રજી મોત નથી દેખાતું, એને એમ લાગે છે કોણ કદાચ જીવવાનો છો, એને કોઈ દિવસ મરવાનો નથી. એમ જાણીને એ બસ અનુકૂળતાએ આ બધું કરવું, આપણી અનુકૂળતાએ આ બધું કરવું, વાઘમાં એનું કાર્ય સીધા કામ આવી પડે તો શું થાય જરૂરી જાય તો એમ આ જીવને આ બાબતમાં ઉતાવળ થતી નથી. એનો કે એને પોતાનું મોત દેખાતું તો આ મને ખબર છે કે તે અમર પટોલે થાય પણ તે વાળા પર તે હોમ વાળો આવે છે પોતાના સાથે આવો ડાયો છે, ડાયો તો પણ આવો ડાયો છે કે પોતાના સાથે બીજાની વાત છે. એટલે જલ્દી પણ આવે, અચિંતુ પણ આવે, અક્રમે તો અચિંતુ એમ જાય છે. નાની નાની ઉંમરમાં વ્યા જાય છે, કઈ કારણ નો હોય, પાત્રતાનો વિષય લીધો છે એ છે એક ચિહ્ન દીધું છે કે કોઈ જીવ 8 વર્ષની ઉંમરમાં પણ જયારે આત્મહિતની વાત સમજે અને અત્યાર સુધી પોતે પોતાના અહિતના માર્ગે પરિણમી રહ્યો હતો એમ એને લાગે, ત્યારે એને મોડું થયું એમ લાગે. શું લાગે? એને એમ લાગે કે મોડું થઈ ગયું, આટલા બધા વર્ષ થઈ ગયા આ કૃષ્ણ પદ્મએ પત્ર ઉતાર્યા, 15 વર્ષ થઈ ગયા, 15 વર્ષ તો ઉડ્યા ગયા, કાલ વારે 17-18 પછી થયા બધા છે, કુદરતી અંદર થી ભાવ આવે છે. જલ્દી મારો મિત્ર સાથી લો, અત્યાર સુધી નો વખત મારો નકામો ઉડ્યો છે, હવે મારે મારા વખત નકામો જવા દેવો નથી, બીજા કામ હોય, જરૂરી લાગતા હોય તો એ કામ કરતા કરતા પણ હું મારા હિતનું વિસ્મરણ ન કરું, મારા હિતને ભૂલીને કઈ ન કરું, મારા હિતના લક્ષમાં રાખીને જ બધું કરું, સાથે રાખીને જ કરું, અને એ રીતે પણ આત્મહિત થઈ શકે.